તારીખ 14/9/1995, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 131, 414 અને 417 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 625, મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
સારની 17-18 ગાથા ઉપર ના પ્રવચનોમાંથી આ વચનામૃત લીધેલું છે. સમયસારની 17-18 ગાથાની ટીકામાં ઉત્કૃષ્ટ પાત્ર જીવને આત્માનું સીધું ગ્રહણ થાય એવી એક સુગમ અને સરળ વાત લીધી છે. તે જ્ઞાનની દશામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે, છતાં તેને તું કેમ જાણતો નથી? શું કે છે? સામાન્ય રીતે મુમુક્ષુને એમ લાગે છે કે જ્ઞાનીની પાસે તો પોતાની જ્ઞાન પરિણતિમાં આત્મા પ્રત્યક્ષ છે, પણ અજ્ઞાનીએ શું કરવું? એના માટે એક બહુ આશાસ્પદ વાત જેને કહીએ એવી આ વાત કરી છે આ જગ્યાએ અમૃતચંદ્રાચાર્ય દેવે, કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બધાને, આ બાળ ગોપાલ એટલે સૌને સદાય અનુભવમાં આવી રહ્યો છે. બહુ આશાસ્પદ વાત કરી છે કે તારો આત્મા એટલે તારો પ્રભુ તારાથી જરાય દૂર નથી, હાજરા હજૂર છે, પ્રત્યક્ષ છે અને તેને અનુભવમાં આવી જ રહ્યો છે. આવી સ્પષ્ટ વાત કરી છે. ક્યાં ક્યાં અનુભવમાં આવી રહ્યો છે? કે જ્ઞાનની દશામાં, કેમકે વેદન છે એ જ્ઞાનની પર્યાય છે. તો કે જ્ઞાનની દશામાં અનુભૂતિ સ્વરૂપ જે સ્વસંવેદન છે એ આત્મ સ્વરૂપ છે, કેમકે સ્વભાવ ત્યાં પ્રગટ છે, વ્યક્ત છે, વ્યાપક છે, વ્યાપેલો છે અને અનુભવ ગોચર પણ છે સ્વસંવેદન દ્વારા. છતાં તું તેને કેમ જાણતો નથી? એટલે કે તું દુર્લક્ષ કરે છો, એ હોવા છતાં એના ઉપરના દુર્લક્ષને લઈને તું એને જાણતો નથી અથવા તને તે જણાતો નથી. બાકી આત્મા પ્રગટ છે, ભગવાન આત્મા છે તો પ્રગટ જ છે. 710 પત્રમાં તો એમ લીધું છે કે પ્રગટ છે, એમની અત્યંત પ્રગટ છે એવો શબ્દ વાપર્યો છે. કેમ કે સ્વસંવેદન અનુભવમાં આવી રહ્યું છે, માટે આત્મા અત્યંત પ્રગટ છે. અનુમાને કરવું ન પડે, દૂર હોય તો અનુમાન કરવું પડે. જે પ્રગટ હોય ને પ્રત્યક્ષ હોય એને અનુમાન, એનું અનુમાન કરવાનો કે એનો વિકલ્પ કરવાનો પ્રશ્ન રહેતો નથી. વળી એ જ્ઞાનમાં હોવાથી પાછું કે દૂર નથી એટલે શું? બીજા ગુણનો પર્યાય નથી. જ્ઞાનમાં જણાય અને જ્ઞાનમાં છે અને જ્ઞાનમાં જણાય એટલે કે પોતામાં જણાય. એક પ્રશ્ન અવશ્ય થઈ શકે અહીંયા કે આ તો આચાર્ય મહારાજ કહે છે પણ અમને એવી કંઈ ખબર પડતી નથી. આચાર્ય મહારાજ કહે છે એટલે વાત તો નિષેધ કરવા યોગ્ય નથી કે અસ્વીકાર કરવા યોગ્ય નથી, પણ એમને સ્વીકાર કરીએ તો થાય, એમને સ્વીકાર કરીએ તો થાય, બાકી અમને કંઈ એવું લાગતું તો નથી, એનું શું કરવું? આવો પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. તો બીજના ચંદ્રના દ્રષ્ટાંતે લઈએ કે બીજનો ચંદ્ર છે એકદમ પાતળી લીટી હોય આકાશમાં. હવે જેને જણાય એ આંગળી ચીંધે છે, જુઓ પેલું ઝાડ દેખાય એની જરાક ઉપરની ડાળી છે એની ઉપર જરાક જુઓ તમે, મારી આંગળીની સીધમાં. એટલે આંગળીને જોઈ આંગળીને જોવાનું બંધ કર્યું પછી, અને આંગળીની સીધ સીધી લાઈનમાં જોવાનું શરૂ કર્યું. આંગળીને જોયા વગર એ ચાલે નહીં, અને આંગળીને જોઈ રહેવાનું પણ ચાલે નહીં. જો આંગળીને જોયા કરો તો કઈ ચંદ્ર દેખાય નહીં. એમ જ્ઞાન દ્વારા અનુભૂતિ દ્વારા આત્માને ચીંધે છે. તો એના દ્વારા એમાં ને એમાં છે એટલે ત્યાં ને ત્યાં શોધ કરો. પછી નથી રાગમાં આત્માને શોધવાનો, કે નથી દેહાદીમાં આત્માને શોધવાનો, કે નથી મંદિરમાં આત્માને શોધવાનો, કે નથી શાસ્ત્રમાં આત્માને શોધવાનો. આત્મા જ્ઞાનમાં છે. અનુભવ પ્રકાશમાં તો એટલું બધું સીધું લીધું છે કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. એવો અનુભવ તે સમ્યક્ત્વ છે, એ જ સમ્યક્ત્વ છે, બીજું કોઈ સમ્યક્ત્વ નથી. એટલે પ્રશ્ન જ્યારે એ ઉત્પન્ન થાય કે એવું લાગતું નથી તો કરવો શું, કે શોધવો આત્માને, ગોતવો આત્માને. ગોતવો ક્યાં? કે જ્ઞાનમાં જ ગોતવો, બીજે ક્યાંય ગોતવો નહીં. હવે જો જ્ઞાનમાં આત્મા ગોતવામાં જીવ પરોવાય અથવા એવો પાછળ પડે તો બધેથી ખોવાઈ જાય. બીજે રીએ તો હજી ન જડે, પણ એક જ જગ્યાએ પછી આવી જાય અને ન જડે એવું બને નહીં. કેમ કે ત્યાં છે આત્મા, લક્ષ ફેરવી નાખવું જોઈએ. એ વાત કરશે હવે. જ્ઞાનની દશામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન જણાય છે, છતાં તેને તું કેમ જાણતો નથી? આચાર્ય મારા તો શ્રી ગુરુ તો ઠપકો આપે છે કે છે ને તો શું કરવા જાણતો નથી. ન હોય ન જાણ ન જણાય તને, ઠીક વાત છે, પણ છે એને શું કરવા જાણતો નથી. અરે અફસોસ કરે છે. અરે જ્ઞાનની દશામાં ભગવાન જણાવવા છતાં અનાદિથી વિકલ્પને તાબે થઈને રહ્યો હોવાથી ભગવાન જણાતો નથી. આ નિદાન કેવું ગુરુએ ભલે પોતાને ખબર નથી પડતી, પણ તને તું એમ કહેશ કે આપ ભલે કહો જ્ઞાનમાં ભગવાન આત્મા પ્રગટ છે પણ અમને કંઈ જણાતો નથી, તો વાત તારી સાચી છે. તને જણાતો નથી એ વાતે સાચી છે. કેમ સાચી છે? કે તું વિકલ્પને તાબે થઈ રહ્યો છે. વિકલ્પને તાબે થઈ ગયો છો એટલે વિકલ્પનો આશ્રય કરીને, વિકલ્પરૂપ પોતાને માનીને, વિકલ્પમયપણે પોતાનો અનુભવ કરીને પ્રણમન કરી રહ્યો છે. માટે આત્મા નથી જણાતો, માટે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નથી જણાતો. હવે છે બે, અનુભૂતિ સ્વરૂપ પ્રગટ પણ છે અને વિકલ્પ પણ છે. એકને છોડી દીધો છે, અનુભૂતિ સ્વરૂપને છોડી દીધો છે અને વિકલ્પમય થઈને અનુભવે છે. તો એમ થવામાં અનુભૂતિ સ્વરૂપ છે એ નડતો નથી એને, નિડર નોન નિડર, તો હવે તો અનુભૂતિ સ્વરૂપમાં તન્મય થઈને તમે જો તો તને વિકલ્પ હોય તો નડશે નહીં. કેમ કે એ એકબીજાને નડતા નથી. ભલે રહ્યો વિકલ્પ, વિકલ્પને વિકલ્પમાં રહેવા દે. તારા અસ્તિત્વને શોધ કર. હું 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 પણ અનુભવાય છે, હું છું એમ અનુભવાય છે ને, ક્યાં પણ છું. જો રાગમાં વિકલ્પમાં કે જ્ઞાનમાં, યુક્તિથી તો શું પકડાયું છે કે વિકલ્પમાં હું પણ અનુભવાય છે, છતાં વિકલ્પનો નાશ થવા છતાં હું પણ આનો નાશ થતો નથી. માટે ખરેખર વિકલ્પ, વિકલ્પમાં હું પણ છે એ સાચું ને તેને ખોટું છે, યુક્તિથી પકડાય છે. હવે અનુભવથી પકડવાનું છે. ધીરો થઈને અંદરમાં પોતાના અસ્તિત્વને શોધે તો સમજાયેલું છે કે જ્ઞાનમાં જ હું પણ, કે યથાસ્થાને હું પણ છે, કેમ કે ત્યાં આત્મા છે અને વિકલ્પમાં ને રાગાદીમાં પોતે નથી. ધીરો થઈને એટલે શું? કેમ સોયના નાકામાં દોરો ફરવો છે તો પછી નજરને શું કરવી પડે? સૂક્ષ્મ કરીને એક જગ્યાએ સ્થિર કરવી પડે કે નહીં? આડું એવું જોયે જોયે કેવી રીતે દોરો ફરવા? એમ જયારે જ્ઞાનમાં આત્મા જાણવો છે તો બીજી જગ્યાએથી એની ચંચળતા તો મટવી જોઈએ. એક જગ્યાએ આવવું પડે કે નહીં? જેમ સોયનું નાકામાં દોરો કરવો છે, અહીંયા પણ અનુભૂતિ છે, તિરોભૂત છે એટલે સૂક્ષ્મ છે. અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિથી જોવું જોઈએ. ફરીથી અંતરંગમાં જ્ઞાને પોતાના અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિથી જોવું જોઈએ તો રાગાદીથી વિકલ્પથી ભિન્ન જ્ઞાનને આત્મા પોતે છે એવું ભાષા વિના રહે. એટલે કહ્યું કે જ્ઞાનની દશામાં ભગવાન જણાવવા છતાં અનાદિથી વિકલ્પને તાબે થઈને રહ્યો હોવાથી ભગવાન જણાતો નથી, આ નિદાન કર્યું છે. જ્ઞાનરૂપે અરીસાની સ્વચ્છતામાં ભગવાન આત્મા જણાવવા છતાં પોતાને ખબર કેમ પડતી નથી? ફરીને પોતે પ્રશ્ન ઉઠાવ્યો. ઉત્તર આપ્યા પછી પણ પાછો એવો જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્ઞાનરૂપે અરીસામાં, અરીસાની સ્વચ્છતામાં ભગવાન આત્મા જણાવવા છતાં પોતાને કેમ ખબર પડતી નથી? જણાય તો રહ્યો છે ને ખબર કેમ પડતી નથી કે જણાઈ રહ્યો છે? કે રાગના વિકલ્પને વશ થયો હોવાથી પોતે રાગને વશ થયેલો છે. એવું રાગમાં તન્મયપણું છે, રાગનો આશ્રય એવો છે કે રાગ અને વિકલ્પ સિવાય જાણે કઈ દેખાતું જ નથી. અંદરમાં વશ થયો હોવાથી એને નિદરમાં રાગ આવે છે. તેથી ભગવાન જણાવવા છતાં જણાતો નથી, જણાવવા છતાં જણાતો નથી. અજ્ઞાની અનાદિથી દયાદાનાદિ વિકલ્પને તાબો તાબે થઈ ગયો હોવાથી જો આ ધર્મના ક્ષેત્રમાં જે શુભરાગ છે એની તાબે જીવ થઈ જાય છે, ત્યાં શુભરાગને તાબે થઈ જાય છે. એનો અર્થ કે જીવ ધર્મના ક્ષેત્રમાં શુભરાગને એટલું મહત્વ આપી દે છે કે એને જ્ઞાનને પોતાને સામે જોવાની ફુરસદ રહેતી નથી, એવી ઉલટી પરિસ્થિતિમાં મૂકે, પોતે પોતાને મૂકે છે. જ્ઞાની અનાદિથી દયાદાન આદિ વિકલ્પને તાબે થઈ ગયો હોવાથી જ્ઞાનની વર્તમાન દશામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે, પ્રગટ છે અને જણાય છે, તો પણ તેને જણાતો નથી એટલે ખબર પડતી નથી. આમ નિદાન કર્યું છે કે કેમ આત્માનું આત્મ પોતાને આત્મજ્ઞાન થતું નથી. અનુભવ દ્રષ્ટિથી જોવું એટલે શું કે અનુભવ આમાં શું થાય છે એવો દ્રષ્ટિકોણથી જોવું, એવા દ્રષ્ટિકોણથી જોવું અને એવા દ્રષ્ટિકોણને સાધ્ય કરવો પ્રેક્ટિસ દ્વારા. એ દ્રષ્ટિકોણથી જોવા માટે વારંવાર પ્રયાસ કરીને એ દ્રષ્ટિકોણને સાધ્ય કરવો. શું આપણે વ્યવહારની અંદર અમુક માણસો રસોઈને ચાખવામાં એક્સપર્ટ હોય છે, બધાને સરખું જ્ઞાન નથી હોતું, એની જે સ્વાદની સૂક્ષ્મતા છે એ અમુક માણસો પકડી શકે છે સારી રીતે. કારણ શું કે એને એ પ્રકારની પ્રેક્ટિસ વધારે છે અનુભવ જ્ઞાનની, એમ અહીંયા પણ પ્રેક્ટિસની જરૂર છે. અને એ અવલોકનની જે પ્રેક્ટિસ છે એમાં એ કેળવાય છે પ્રેક્ટિસ. ચૌદ નંબરનું વચન નંબર છે. આનું 112 નીચે, આ આત્મા પ્રત્યક્ષ છે, જેમ સામે કોઈ ચીજ પ્રત્યક્ષ હોય છે ને એ તો ઇન્દ્રિય જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. એટલે આપણે એકબીજાની સામે બેઠા છીએ તો એમ કહી શકાય કે હું તમને પ્રત્યક્ષ જોઉં છું, હું તમને પ્રત્યક્ષ જોઉં છું, તો પણ ત્યાં ચક્ષુ ઇન્દ્રિયને લઈને જ્ઞાનની પરોક્ષતા છે. વાસ્તવિકપણે તો ત્યાં વચ્ચે ચક્ષુ ઇન્દ્રિયનું માધ્યમ હોવાથી પુદ્ગળનું માધ્યમ છે, ચક્ષુ ઇન્દ્રિય છે એ પુદ્ગળ છે, પુદ્ગળનું માધ્યમ હોવાથી ઇન્દ્રિયાધીન જ્ઞાન છે તે પરોક્ષ જ્ઞાન છે. પણ દ્રષ્ટાંતમાં એને આપણે પ્રત્યક્ષ લઈએ છીએ. અહીં દ્રષ્ટાંત લેવું કે જેમ સામે કોઈ ચીજ પ્રત્યક્ષ હોય છે ને તેમ આ આત્મા પ્રત્યક્ષ છે અને તેનાથી વધારે પ્રત્યક્ષ છે. કેમ કે જ્ઞાનમાં આત્મા છે અને જોનાર પણ જ્ઞાન છે અને પોતામાં પોતે પોતાને જોવે છે. એટલે વચ્ચે કોઈ માધ્યમ ઇન્દ્રિયનું નથી. માટે આત્મા બીજી ચીજની પ્રત્યક્ષતાના પ્રમાણમાં સરખામણી કરીએ તો વધારે પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, અથવા પારમાર્થિકપણે પ્રત્યક્ષ છે, વાસ્તવિકપણે પ્રત્યક્ષ છે, બીજી ચીજની જેમ નહીં. આ આત્મા પ્રત્યક્ષ છે જેમ સામે કોઈ ચીજ પ્રત્યક્ષ હોય છે ને તેમ આ આત્મા પ્રત્યક્ષ છે, એમ કહીને એમ કેવું છે કે તેને દેખ, તેનો વિચાર કરે એમ નથી કેવું, તેને દેખ. કેમ કે વિચારનો વિષય હંમેશા પરોક્ષ રહે છે, વિચારનો વિષય હંમેશા પરોક્ષ રહે છે. હવે જો આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ હોય તો પ્રત્યક્ષ એવા સ્વરૂપને પરોક્ષ કરીને શું લાભ, શું લાભ લેવો છે, શું ફાયદો કરવો છે? એ તો નુકસાન છે. પ્રત્યક્ષને પ્રત્યક્ષ જ જોવો જોઈએ. પ્રત્યક્ષને પરોક્ષ કરીને તો ઉલટાને દૂર કરે છે પોતે ભાવથી, જ્ઞાનમાં એને દૂર કરી દે છે. એવી રીતે દૂર પણ કરવું જોઈએ ને. અનુભવ ન આવે, ભલે પ્રત્યક્ષ હોવા છતાં એને પરોક્ષ કરે છે. આ મૂળમાંથી જ વિપર્યાસ શરૂ કરી દીધો. જ્ઞાનમાં આત્મા સૌને પ્રત્યક્ષ હોવા છતાં, આપણે 131 પ્રમાણે સૌને પ્રત્યક્ષ હોવા છતાં પોતે વિચારમાં એને પરોક્ષ પણ લે છે, ભૂલ કરે છે પહેલેથી, તે પાયામાં જ ભૂલ કરે છે. એટલે અહીંયા કેવી બહુ સરસ પ્રેરણા આપી છે, તેને દેખ એમ કરીને પ્રેરણા આપી છે. બે વાર કહેશે તેમ આ આત્મા પ્રત્યક્ષ છે તેને દેખ, તેમ આચાર્ય કહે છે. આ શરીર છે, કુટુંબ છે, ધન મકાન વૈભવ છે, એમ તો દેખે તો છો, અથવા તમને દેખતા નથી આવડતું એવું થોડું છે. શરીરથી માંડીને અન્ય પદાર્થોને તો દેખે છો, પણ એ બધા તો તારાથી અત્યંત ભિન્ન દ્રવ્ય છે. એ તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી, ચતુષ્ટયથી, ચારે પ્રકારથી ભિન્ન છે. એ તો એ શું કરાય એવું દ્રષ્ટાંત લીધું છે અહીંયા, કે શરીરમાં બી પોતાપણું કરે છે, કુટુંબમાં પોતાપણું કરે છે, ધન વતન વૈભવ વગેરેમાં પણ પોતાપણું કરે છે. પોતાપણે દેખે છો તું એને, તારાથી અત્યંત ભિન્ન હોવા છતાં અને પરગ્રહ હોવા છતાં એને તું પોતાપણે દેખે છો કે નહીં? તો પરગ્રહને પોતાપણે દેખતા આવડે છે, સ્વગ્રહને પોતાપણે દેખવામાં તને શું વાંધો છે, શું આપત્તિ છે એમ કે છે. ઠીક, જે અત્યંત ભિન્ન છે, બે પદાર્થની વચ્ચે, શરીર આદિ જેટલા લીધા, બે પદાર્થની વચ્ચે અત્યંત ભિન્નતાની બહુ મોટી દિવાલ ઉભું છે, છતાં એનું તું ઉલ્લંઘન કરીને પોતાપણું કરે છો. અને જે જ્ઞાનમાં તું તને પ્રત્યક્ષ તું અહીંયા પોતાપણું કરતો નથી, પ્રત્યક્ષ છે છતાં એને તું પરોક્ષ કરે છો, વિચારમાં લઈ લઈને. આ વાત બરાબર નથી એમ કેવું છે, આ બરાબર નથી કરતો. તેનાથી ભિન્ન, એ બધા તારાથી અત્યંત ભિન્ન દ્રવ્ય છે, તેનાથી ભિન્ન આ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે તેને દેખ, વેદનથી એ પ્રત્યક્ષ છે. વેદન તો ચાલી રહ્યું છે, એક સ્વપણું કરવાનું બાકી છે. એમાં વેદન નહીં વાગવાનું નથી, પણ સ્વપણું અન્ય સ્થાએ કર્યું છે, અન્ય દ્રવ્યમાં, અન્ય ભાવમાં કર્યું છે, એ ટ્રાન્સફર કરવાનું છે. તો ગુરુદેવ કહે છે કે સ્વપણે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે, 733 કહે છે. જુઓ, આનું 201 પેલી રીતિમાં છેલ્લો શબ્દ છે. સ્વપણે અનુભવાતું, અનુભવાતું કયો કે વેદાતું કયો, એ કર્યો શબ્દ, તો શબ્દ જુદા જુદા છે. સ્વપણે અનુભવાતું જ્ઞાનતે આત્મા છે. તો જ્ઞાન તો અનુભવમાં આવે છે, અને અનુભવનો ધર્મ પણ જ્ઞાનમાં છે, સિવાય કોઈ બીજા ગુણના પર્યાયમાં છે પણ નહીં. સ્વપણું અન્ય દ્રવ્ય ભાવમાં કર્યું છે એટલે એ જણાતું નથી પોતાપણે. જ્ઞાનમાં સ્વપણું કર કઈ રીતે કે પરમાં સ્વપણું કરે છે એ રીતે. કુટુંબમાં કેમ મારાપણું દેખાય છે, શરીરમાં કેમ મારાપણું દેખાય છે, તમે કરતા આવડે છે પોતાપણું તો. હા, તો જ્યાં પોતાપણું નથી ત્યાં પોતાપણું કરે છો, તો જ્યાં પોતાપણું છે ત્યાં પોતાપણું કરવામાં શું તકલીફ છે? ઓલામાં તકલીફ હજી તો આવી શકે છે, છતાં તમે થતી નથી. હા, તો પોતાપણું છે ત્યાં પોતાપણું કરીને આકુલતા કરે છે, અહીંયા પોતાપણું કરે તો નિરાકુળતા થાય, છતાં કરતો નથી. આ જીવની વિપરીતતા અથવા અવળાઈ છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. હજી અહીંયા બુદ્ધિના સ્તર વાળાને તકલીફ પડે એવું છે. જે અનુભવાતું જ્ઞાન તો પર્યાય છે, અને અમારે ત્રિકાળી દ્રવ્યનો અનુભવ કરવો છે. અમારે તો દ્રવ જોઈએ છે, પર્યાય ક્યાં જોઈએ છે? તો કે એ સ્વપ્ને અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. શું એ પર્યાય પર્યાયનો અહીંયા વિચારવું યોગ્ય નથી? કેમ કે સ્વપ્ને જો જ્ઞાનને અનુભવો તો તમારું લક્ષ્ય ત્રિકાળી ઉપર ગયા વિના રહેશે. માટે સ્વપ્ને અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા, આ પ્રકારના જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. સમય દર્શન તો થાય જ, એમાં કાંઈ નવાય નથી એમ કે છે. આ તો મોક્ષની કળા છે. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે. બાકી દુનિયાની બધી કળા એનો કાંઈ હિસાબ નથી. અનેક રીતે દુનિયાની 72 કળામાંથી કોઈ ને કોઈ કળા શીખીને જીવ એમ માને છે કે આપણે કાંઈ આગળ વિધા છે. આ હાથી કળા છે, ઓલી બધી ડૂબવાની કળા છે, આ તરવાની કળા છે. સ્વપ્ને અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. ભલે ત્યાં જ્ઞાન પ્રમાણ થાય છે, કેમ કે પ્રમાણ તો જ્ઞાન છે, એટલે જ્ઞાન ત્યાં પ્રમાણ થાય છે. શું પણ લક્ષ ત્રિકાળી ઉપર છે. હા, જ્ઞાન તો પ્રમાણ પામે છે ત્યાં. શું નવ પ્રમાણના જે વિકલ્પો છે એ પણ અહીંયા લેવા નથી. કેમ કે અધ્યાત્મ છે એ અધ્યાત્મમાં નય પ્રમાણ છે તે આગમમાં જાય છે. એટલે આગમ પદ્ધતિથી આગળ જવું છે અધ્યાત્મમાં. તો સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. એમાં શું છે કે બધી અપેક્ષા જ નથી લેવી આગમની, અધ્યાત્મની અપેક્ષા લેવી છે એમ કહેવાનો આશય છે. અહીંયા અધ્યાત્મની અપેક્ષા લેવી, જાણવા માટે એમ કહી શકાય કે જ્ઞાન અહીંયા પ્રમાણપણું પામે છે, શું સમજવા માટે. પણ જ્યાં અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, હા એ પર્યાયમાં થાય છે. અને લક્ષ ત્રિકાળ, હા એ જ આત્મા છે, ત્યાં એ જ આત્મા છે, લક્ષ ત્રિકાળી ઉપર છે. હા હા પર્યાય પણ આવી ગઈ. અને આ જ પદ્ધતિ છે, આ જ કળા છે, રીત રીત તો આ જ છે, આની બીજી કોઈ રીત નથી. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે. તેનો વારંવાર અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવા જેવી છે. દુઃખથી છૂટવું હોય અને સુખી થવું હોય તો પરભાવોથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા જેવો છે. ચારસો સત્તર ગમે તેવાનો અર્થ શું, કોઈ પણ સંયોગમાં સાતમી નારકી હોય તો ગમે તેવા સંયોગમાં, પ્રતિકૂળ માં પ્રતિકૂળતામાં ને અનુકૂળતામાં ને અનુકૂળતામાં કોઈ પણ પ્રકારના હો, પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્ય પદાર્થ વિઘ્ન કરવા સમર્થ નથી. એટલે આમ તો શું છે કે જીવને અશાંતિ ક્યારે થાય છે એનો જો વિચાર કરીએ તો જીવ ઉદયમાં જોડાય છે ત્યારે જ એને અશાંતિ થાય છે. એટલે જગતનો કોઈ બાહ્ય પદાર્થ કોણ છે, ઉદય. બીજા બાહ્ય પદાર્થ સાથે તો કઈ સંબંધ જ નથી જીવને, જે ઉદયમાં જોડાય છે એની સાથે સંબંધ છે. તો કહે છે કે એને લઈને તારી અશાંતિ નથી, ઉદયમાં સામે જે પદાર્થ છે એને લઈને તારી અશાંતિ નથી. ઉદયના પદાર્થ સાથે કોઈ ને કોઈ પ્રકારે પોતાનો સંબંધ લાગવો, ફીલ કરવો, ભાસવો. જેમ કે સામે કોઈ શત્રુ છે તેમાં કે મારા પણ થોડું કરે છે, હે વાલો થોડો લાગે છે, એમ તો નથી ને. કુટુંબમાં મારા પણ કરે છે પણ શત્રુમાં, પણ મારો શત્રુ છે એવો સંબંધ જોડ્યો એને, કે મારી સાથે એને શત્રુતા છે. એટલે કોઈ પણ ઉદયમાન પદાર્થ સાથે સંબંધની કલ્પના કરવી તે એનું નામ ઉદય. તો કહે છે કે એને લઈને તને વિઘ્ન નથી થતો, તને એ વિઘ્ન કરવા સમર્થ નથી, તને વિઘ્ન તારી કલ્પનાથી થાય છે એ સિવાય બીજી કોઈ વાત નથી. છોડ કલ્પના, વાસ્તવિકતામાં આવી જાય કે મારે એને કોઈ પણ પદાર્થને કાંઈ લેવા કે દેવા, હું એક આત્મા છું, નિરાલંબ નિરપેક્ષ, મને કોઈની અપેક્ષા નથી, કોઈના આલંબની મને જરૂર નથી. પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્ય પદાર્થ વિઘ્ન કરવા સમર્થ નથી. એટલે કે વિઘ્ન કરતો નથી અને વિઘ્ન કરી શકતો પણ નથી. વસ્તુ સ્થિતિ તો આમ છે. ગમે તેવા આકરા પ્રસંગો આવી પડે, શું ગમે તેવા આકરા પ્રસંગો આવી પડે, ઉદય આવી પડે, આકરા પ્રસંગ નો ઉદય આવી પડે. દાખલા તરીકે દીકરો મરી જાય ને દીકરી રાંડે, દીકરો મરી જાય ને આ બધું જમાય ને મરી જાય, ગમે હોય ગમે તે થાય નહીં, તને અશાંતિ કરવા એ સમર્થ નથી. ગુરુદેવને બહુ પહેલે વાળા સાંભળ્યા ને ત્યારે નાની ઉંમરમાં, ત્યારે એટલું બધું સાંભળ્યું હતું કે દીકરો મરે દીકરી રાંડે અને રૂપિયા દાચા કોયલા થાય અને વીમા વાળો ભાંગે. શું પેલા તો જમાનામાં રૂપિયા દાટતા ને, ખુદ વાજાય ચંદ્રથી કોલસા નીકળે, શું માટી ભેગી માટી થઈ ગઈ હોય અને વીમા વાળો ભાંગે. એટલે જેટલો જેટલી જગ્યાએ એને આશ્રય બુદ્ધિ કરી હોય તો દીકરો મરી જાય કાંઈ નહીં, આપણો જમાય છે ને બહુ સારો છે. તો કે એ ગયો, તો કે હવે રૂપિયા છે ને વાંધો નહીં. તો કે એ ગયા, તો કે હવે આપણે મકાન છે ફરી ગયું, તો કે પણ એનો વીમો ઉતરેલો છે. તો કે એ ગયો ઠીક. હા, તો જ્યાં જ્યાં જીવને પ્રતિબંધ છે એ વસ્તુનો નાશ થાય તો પણ તને અશાંતિ નહીં થાય, એ તારું સ્વરૂપ નથી. તને અશાંતિ એને લઈને નથી થતી, તારા સંબંધની કલ્પનાને લઈને થાય છે. દીકરો મરી જાય, દીકરી રાંડે, જંગલમાં એકલો પડી ગયો હોય, ઠીક, કુટુંબમાં કોઈ રહ્યું નહીં. એક માણસનું દ્રષ્ટાંત આપતા, એવું કંઈ બન્યું હશે ગુરુદેવ એમને ખ્યાલમાં હશે, એક માણસ સાવ એકલો હતો, નાની ઉંમરમાં પરદેશ ગયો ત્યાં પૈસા કમાણો, લગ્ન કર્યા, છોકરા છૈયા થયા, કુટુંબ પરિવાર વાળો ત્યાં થઈ ગયો, પૈસા વાળો થઈ ગયો. પાછો ઉદય ફેરો ત્યાં, જે કુટુંબ પરિવારથી ટપોટપ મરવા માંડ્યા, બધા મરી ગયા, બધા મરી ગયા, આ બધું પૈસા ગયા. પાછો જેવી પરિસ્થિતિમાં ગયો તો એવી પરિસ્થિતિમાં એકલો રહી ગયો, પાછો આવી ગયો. ગયો તો જે પરિસ્થિતિમાં, એ પરિસ્થિતિમાં આવ્યો ત્યારે પાછો આવ્યો. વચ્ચે ખેલ પડી ગયો, ખેલ ખલાસ થયો, પાછો ખેલ શરૂ થયો, ખેલ ખલાસ થયો, એને વર્યો. એમ કે છે કે આત્મા ગમે એવા ઉદય સાથે ગમે એટલા સંબંધ જોડે, એ બધા ખેલ શરૂ થાય ને ખેલ સમાપ્ત થાય છે, પોતે એવો ને હરી જાય છે. એનામાં એથી કઈ વધઘટ થતી નથી. એમ કેવું, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો રોગ થઈ ગયો હોય, પાછું ત્યાં એકલો હોય ત્યાંય ત્યાં પછી શરીર સ્વસ્થ ન હોય, કોલેરાનો રોગ થાય એટલે મરવાની પરિસ્થિતિમાં પાછો ત્યાં આવી ગયો હોય, સુધા કૃષાની આકરી વેદના હોય કે કા ભૂખતરસની વેદના ખૂબ ત્યાં લાગી હોય કે સિંહ વાઘ ફાડી ખાવા હોય, કોઈ ને કોઈ એ પ્રકારનો ઉદય હોય, કા રોગ થયો હોય, કા સુધા તૃષા આવી હોય, કા સિંહ વાઘ કે એરું અજગર આવી ગયા હોય, હા ગમે તેવા આકરા પ્રસંગ આવી પડે. આ તો સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લીધે છે, તો પણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. આ કેવળ જ્ઞાનની વાત નથી લીધી, હો આ મુમુક્ષુ જીવનો અભિપ્રાય ઘડવાની વાત છે. આચરણમાં એ સુધી ન આવે એટલી શક્તિ નથી, એ તો મુનિ દશાની ઉપરની વાત છે કે ગમે તેવું થાય તો મુનિરાજને કાંઈ થાય. પણ એ મુનિ દશા આવી ક્યાંથી? અંદરમાં મુમુક્ષુતામાં એ અભિપ્રાય ઘડીને ફાઉન્ડેશન નાખેલું છે, પછી જ્ઞાન દશા આવે ને પછી મુનિ દશા આવે. ત્યારે પ્રત્યક્ષ એ સ્થિતિ જોવા મળે. મુનિની દશામાં એ પરિસ્થિતિ પ્રત્યક્ષ જોવા મળે, પણ એ ક્યાંથી આવી પરિસ્થિતિ? એના પાયામાં મુમુક્ષુતા રહેલી છે. આવી દ્રઢ મુમુક્ષુતા હોય છે. એટલે કે મુમુક્ષુ જીવ એક વખત તો ઠેઠ સુધીની કલ્પના કરી લે છે કે આવી પરિસ્થિતિ થાય તો તને શું થાય, બોલ શું? તો મને શું થાય, હું અવ્યાબાદ સ્વરૂપ છું, મને શું થવાનું છે, અભિપ્રાય કરે છે. ગમે તેવા આકરા પ્રસંગ આવી પડે તો પણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. અશાંતિ થાય છે તો પોતાના કારણે, શાંતિ થાય તો પણ પોતાના કારણે. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કરોડ જીભથી કરોડ વર્ષ સુધી કહેવામાં આવે તો પણ એ પીડા કહી શકાય નહીં. એવી આકરી નરકની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી દે તો આત્મા પોતાની શાંતિ ત્યાં પણ પ્રગટ કરી શકે છે, અને કરી છે. અનેક આત્માઓ એ કરી પણ છે. ભાઈ, તારું શાંત શાંતિથી ભરેલું તત્વ હાજરા હજુર છે, પર શાંતિ અનંત સુધામય ભરેલી જ છે. પ્રદેશે પ્રદેશે અનંત અમૃત જેવી શાંતિ ભરેલી છે. એમાં લક્ષ કરીને પોતાની શાંતિને પ્રગટ, એ પ્રગટ ક્યારે થાય કે એમાં લક્ષ કરે ત્યારે, લક્ષ બાંધે ત્યારે.
આદિદેવજી મંદિર ભગવાન નો જય પરમ કૃપાળુ શ્રી કાનુ.